પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે 1953 ના જેઠ મહિનામાં લખાયેલ પત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
મંગળવાર એટલે એમના દેહાંત પહેલા એકાદ વર્ષે લખાયેલો પત્ર છે. 1953 ના જેઠ માસમાં તે છૂટ્યો છે. આ 2053 ના જેઠ માસમાં 100 વર્ષ પૂરા થાય છે. પ્રેમ પુંજ તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબજી શ્રી સહજાત્મ સ્વરૂપ જગતને ઉદ્ધાર કરનારા દેવને ચિરંજીવી ગણી હોજો. હું ગઈ બંદર સંબોધન કર્યું છે. પ્રેમ પુંજ આપણો જે પ્રેમ છે એ કિરણ નથી, પ્રેમનો ગુંજ છે. તરણ તારણ છો, પોતે તરો છો, બીજાને પણ તારતા જાઓ છો. બોધ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો. આપના દર્શનથી બોધ થાય એવું આપનું સ્વરૂપ છે. બોધ પ્રગટે પરમાત્મા દેવ, પરમાત્મા પોતે પરમાત્મા છે એ દ્રષ્ટિએ જોવે છે. સાહેબજી છે સર્જાત્મ સ્વરૂપ અને આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપે આપ છો. જગતનો ઉદ્ધાર કરનારા છો. આપને ચિરંજીવી ઘણી હોજો. મુંબઈ બંદર શ્રી સાયલેથી લિખિત આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના નમસ્કાર વાંચજો. આપનું પત્તું દિવસ 2-3 પહેલા આવેલ આમ દન શબ્દ વાપરે છે, દન જોયું કાઠિયાવાડી ભાષામાં દન એટલે દિવસ. દન 2-3 પહેલા આવેલ તેની પહોંચ લખી છે. વિરમગામથી કાગળ લખવાનો જોગ બને તો લખવા કૃપા કરશો. આજીવન અનંતકાળ થયા રખડે છે અને પોતાનાથી બન્યું એટલું અગર ન બને એમ કરીને પછી ખાલી જગ્યા મૂકી દીધી છે. કોઈ કારણસર એ વાક્ય અધૂરું રહ્યું છે. પૂર્વે જે જ્ઞાની થઈ ગયા તેના ભજન અને તેની 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 વાણીના શાસ્ત્રો ઉપરથી પોતાની અક્કલે ચાલ્યો પણ સંસાર છૂટ્યો નહીં. પૂર્વે જે જ્ઞાની થઈ ગયું થઈ ગયા તેના ભજન કરે છે. એમનો તો ખાસ એ હતો સૌભાગભાઈનું, વર્તમાન જ્ઞાનીને કોઈ ઓળખતા નથી અને પૂર્વના જ્ઞાનીઓ એના પોતાને હાર પહેરાવીને ભજન કરે છે. એમ એમની વાણીના જે શાસ્ત્રો તેના ઉપરથી પોતાની અક્કલે ચાલ્યો, પોતાની કલ્પના એ ચાલ્યો પણ સંસાર છૂટ્યો નહીં. વર્તમાન કાળમાં જ્ઞાની પુરુષ વિચરે છે તેમને કોઈ જીવો ઓળખી તેમને આશ્રય થઈ જાય. અગર કોઈના વિશ્વાસુ માણસના કહેવાથી આશ્રય થઈ જાય તો તેનું કલ્યાણ થાય તો તે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઉપર લખ્યા પૂર્વના જ્ઞાનીનો આશરો લેવાથી થાય, વર્તમાન કાળના જ્ઞાનીનો આશરો લેવાથી જીવનું કલ્યાણ થાય કે પૂર્વના જ્ઞાનીના વચનોનો આશ્રય લેવાથી કલ્યાણ થાય. આ પ્રશ્ન હું લહેરાભાઈ ગોસળિયાને મગન વગેરે સામે કહું છું, પૂછું છું કે વિચારીને જવાબ આપો. એ પોતાને તો બેસી ગયો તો કે લોકો અહીંયા ભૂલ કરે છે, ભૂતકાળના જ્ઞાનીના વખાણ કરતા થાકે નહીં અને વર્તમાનના જ્ઞાનીની ઉપેક્ષામાં રહી જાય. એ વાત એમને જરા બહુ ફાલતી હતી કે આ કેવી વિચિત્રતા છે લોકોની. એટલે એ પ્રશ્ન એમના સત્સંગમાં આવનારા ભાઈઓમાં એ પૂછતા હતા. ત્યારે લહેરાભાઈનું કહેવું કે પૂર્વના થઈ ગયેલા જ્ઞાની કેવળ તીર્થંકર હતા. પૂર્વ તો બહુ મોટા મોટા જ્ઞાની ભૂતકાળમાંથી હશે તીર્થંકર જેવા, અને હાલના જ્ઞાની તો છદ્મશ છે. તો પૂર્વના જ્ઞાની કરતા અધૂરા હોય, એના તો પૂરા જ્ઞાની, અધૂરા જ્ઞાની માટે જેવી પૂર્વ થઈ ગયેલી જ્ઞાનીના વચનની પ્રતીત આવે તેવી વર્તમાનના જ્ઞાનીની આવે નહીં. આમ લહેરાભાઈનો જવાબ હતો એમ. મોટા ભાગે આ પૂર થાય છે. એ તો કેવળ જ્ઞાનીની શું વાત કરવી, આ તો બધા ખદમસ્ત વેપાર કરતા હોય, ઘર સંસાર ચલાવતા હોય, તો કેવળ જ્ઞાની હોય, મહાજ્ઞાની હોય, એવું ત્યાગીને બેઠા હોય, એમના વચનની પ્રતીતિ આવે, આમના વચનનો વિશ્વાસ કેવી રીતે આવે. એમના વખત માં ક્યાં કોઈ એમનો વિશ્વાસ કર્યો છે? એમના વખત માં એનાથી પૂર્વ જ્ઞાની નો વિશ્વાસ કર્યો હોય. કેમ કે એમના વખત માં તો પછી બીજી બધી વાતો પણ ચાલતી જ હોય, આમે છે ને આમે છે. એટલે જીવને વિશ્વાસ ન આવે. શાસ્ત્રોમાં કેટલાક પ્રસંગો લખ્યા છે, શું રામચંદ્રજીના, પાંડવોના, શ્રી કૃષ્ણના, શું ભરત બાહુબલીના પ્રસંગો આવે છે, પણ પૂર્વના જ્ઞાની ને બધું એમને સમાધાન ઉભે ઉભે કરતા હોય છે. એ તત્વ દ્રષ્ટિએ સમજતા નથી. આ વિષય અંતરદૃષ્ટિનો છે, અને અંતરદૃષ્ટિ એટલે સ્વભાવ દ્રષ્ટિ. બાહ્ય દ્રષ્ટિ એ વિભાવ દ્રષ્ટિ છે. એ વિભાવ ને બાહ્ય દ્રષ્ટિ એ વિભાવ પકડાય છે, અને અંતરદૃષ્ટિનો એમાં અભાવ હોવાથી સ્વભાવ પકડાતો નથી. વિભાવ પકડે, વિભાવનો પરિચય છે જીવને, તો વિભાવ પકડી અને એમાંથી પરમાર્થ શું સાધે? સ્વભાવ ગ્રહણ થાય તો પરમાર્થ સાધે. એટલે આ વિષય છે અંતરદૃષ્ટિનો અથવા સ્વભાવ દ્રષ્ટિનો છે, બાહ્ય દ્રષ્ટિનો આ વિષય નથી. એટલે જ્ઞાની હોય તો એને સ્વભાવ દ્રષ્ટિએ જોવા, એટલી દ્રષ્ટિ હોય તો એને અંતરદૃષ્ટિ કહેવાય. મિત્ર એના બાહ્ય ત્યાગ ને બાહ્ય ગ્રહણ ઉપર વિભાવ ધ્રુવે. વિભાવ એટલે શુભ અને અશુભ. ત્યાગ કરે ત્યારે એનો શુભ ભાવ દેખાય, ત્યાગ ન કરે ત્યારે એનો અશુભ ભાવ દેખાય. બે વિભાવ છે. એ વિભાવ દ્રષ્ટિ કયો કે બાહ્ય દ્રષ્ટિ કયો? એમાં અંતરદૃષ્ટિનો અભાવ છે, એટલે ઓળખાય નહીં. પણ થોડો અડધો કલાક કરતા રાખવાનો હતો, શરૂ કરી દીધો. આમ કેમ કરવું બોલો? પ્રશ્ન હોય તો લઈ દઈએ પેલા. અંતર્મુખ થવું એ પ્રશ્ન બહુ રહસ્યમય છે, વિષય જ અંતર્મુખતાનો રહસ્યમય છે. અને વિચારની ભૂમિકાથી પાર હોવાથી વિચાર વડે એની પહોંચ નથી. અને આપણો પ્રયત્ન વિચાર વડે સમજવાનો હોય છે, એટલે ધાર્યું પરિણામ આવતું નથી. એક વાત તો આ પરિસ્થિતિની છે. એ પરિસ્થિતિમાં સમસ્યા પણ એ છે કે આપણી પાસે વિચાર શક્તિ સિવાય બીજું શું છે? બીજી વાત, વિચારીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ અંતર્મુખતાને પણ વિચારીને સમજવાનો પ્રયત્ન કરીએ, શું કરીએ બીજું? પછી આગળ આપણી પાસે શું સાધન છે? એટલે બહુભાગ આ વિષયથી અજાણ્યા રહેવાનું બને એ સ્વાભાવિક છે. પણ અંતર્મુખતા સમજવા માટે જેને અંતર્મુખતા પ્રગટ થઈ હોય એની અંતર્મુખતા જોઈને સમજવાનો આ વિષય છે. ઇન ધી પ્રેઝન્સ ઓફ, એટલે કૃપાળુદેવ પ્રત્યક્ષ જ્ઞાની ઉપર વજન મૂકે છે. જ્ઞાની પ્રત્યક્ષ જોઈએ, બીજા તો છે નહીં, તીર્થંકર આદિ એમનો કાળ નથી, તો કે 2500 વર્ષ થઈ એમનું જે વજન છે તેની પાછળ આ કારણ છે કે એ વિષય વિચારવાનો કે વાંચવાનો નથી, કે શ્રવણ કરવાનો નથી, જોવાનો વિષય છે. સવારે એ વિષય થોડો ચાલ્યો, જે સમ્યત્વ છે એ સૂક્ષ્મ છે. વક્તું ચ શ્રોતું ચ ન અધિકારી વિધિ ક્રમાંક શ્લોક પણ વાંચો 5th અધ્યાયનો, એને કોઈ કહેવા સાંભળવા સમર્થ નથી. હવે એનું કારણ શું છે? કે કહેવું સાંભળવું એ વિચાર દ્વારા સમજવાનો એક સાધન છે અથવા પ્રક્રિયા છે. જ્યારે આ વિષય જોવાનો છે માટે ના પાડી એને, એનો જે પોઝિટિવ એપ્રોચ છે એ જોવાનો છે. કહેવા સાંભળવામાં નેગેટિવ એપ્રોચ કેટલો આવશે એનાથી કઈ વસ્તુ સમજાય નહીં. કેવી રીતે ન સમજાય? તો ભાઈ આ મકાને આપણે આ મકાને જ આવવું છે, ત્યાંનો નંબર છે 329, તો આ નંબર સિવાયના બીજા બધા મકાનોનો નંબર 329 નથી. હવે તમે જ્યાં જ્યાં જાઓ તો કે 329 તો કાંઈ આ નહીં, 329 તો કાંઈ આ નહીં. જેટલે જેટલી જગ્યાએ પૂછે એમાં બધે ના પાડે, તો એથી કંઈ 329 મળી જાય કે ન મળે? તમે 1000 મકાનો પૂછ્યા ને 1000 જણા ના પાડી તમને. સૂક્ષ્મતા છે એ આ વાતની છે કે વિધિથી એનો એપ્રોચ કહેવા સાંભળવામાં એટલા માટે નથી સમ્યક્ત્વનો, કે એ તો અંતર્મુખની દિશા સૂચક શબ્દ છે અને એ તો જોવાનો વિષય છે. જોવાથી સમજાય, પણ સાંભળવાથી કે વાંચવાથી ન સમજાય. કે વિષયમાં આવતો નથી. જેમ સ્વાદ છે સ્વાદ છે એ ચાખવાથી જ ખબર પડે, જોવાથી ના ખબર પડે. ખબર પડે કેમ કે બધા કલરમાં મીઠાઈ હોય, બધા કલરમાં ફરસાણ હોય. કઈ જોવાથી ખબર ના પડે. જે પ્રકારે જે વિષય સમજાય એ પ્રકારે સમજવા રહ્યો. હવે મૂળ પ્રશ્ન ઉપર આવીએ. તમારે કે તમારે અંતર્મુક્તાને સમજવું છે, તો અંતર્મુક્તા જોવા માટે તમારે પ્રયત્ન કરવો રહ્યો, નહીં કે વાંચીને કે સાંભળીને સમજી લેવાનો. એટલે તમારા પ્રયત્નનો જે ક્ષેત્ર છે એ તો તમને ખબર હોવી જોઈએ, નહીં તો તમે બીજા ક્ષેત્રમાં મહેનત કરો, પરિશ્રમ કરો તો ક્યાંથી પત્તો ખાય કે ન ખાય. હવે જયારે જોવું છે અંતર્મુક્તાને, ત્યારે જોવા માટેની યોગ્યતા નજર જોઈએ. હીરો તો હીરો છે, પણ હીરાને આઈ ગ્લાસથી જોતા આવડવું જોઈએ. નરી આંખે તો બધા એને હીરો હીરો દેખાય છે, બધા એને હીરો જ કહે છે. હાટો ખોટો ભગવાન જાણે એમનો વાત ને. આઈ ગ્લાસથી એને ફરક આવી જોઈએ. એમ બધા જ્ઞાની કહે, આ કૃપાળુદેવ જ્ઞાની થઈ ગયા, કાંજી સ્વામી જ્ઞાની થયા, ફરાણા જ્ઞાની થયા, જ્ઞાની છે જ્ઞાની થયા, પણ ઓળખવાનું શું? એના માટે યોગ્યતાની તૈયારી કરવી જોઈએ. જ્યાં સુધી યોગ્યતા ન આવે ત્યાં સુધી જ્ઞાને પ્રત્યક્ષ હોય તો પણ ઓળખાય નહીં, અને ઓળખાય ત્યારે એ સમ્યક્ત્વ વડે શું ઓળખાય. 504 પત્રમાં કૃપાળુદેવે સ્પષ્ટ કર્યું છે, સજીવન મૂર્તિ તે જ્ઞાની છે એ સમ્યક્ત્વથી ઓળખાય છે. ત્યાગથી ઓળખાતા નથી, આશાથી ઓળખાતા નથી, દેખાવથી ઓળખાતા નથી. તેમ વિતરાગતાથી પણ ઓળખાતા નથી. વિતરાગતા તો જ્ઞાનીને જ હોય, અજ્ઞાનીને ન હોય. પણ સમ્યક્ત્વથી ઓળખાય છે એવું એમને લીધું છે. કેમ કે સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી પૂરેપૂરું છે. ત્યારે વિતરાગતા ચોથા ગુણસ્થાને બહુવલ્પ છે. એટલે કોમન ફેક્ટર શું છે? સમ્યક્ત્વ છે. તીર્થંકર હોય, મુનિરાજ હોય કે જ્ઞાની હોય, સજીવન મૂર્તિ ત્રણ પ્રકારના, ત્રણેયમાં કોમન ફેક્ટર સમ્યક્ત્વ છે. બાકી તો બહુ ફેર છે ડિગ્રીમાં, અને એટલું અલ્પત્વ છે ચોથા ગુણ સ્થાને કે પકડાય નહીં. વિતરાગ પણ પકડાય નહીં. ચોથા ગુણ સ્થાન વાળાનું વિતરાગ પણ ન પકડાય. કેવી રીતે પકડાય? ભગવાન મહાવીર સ્વામીને સમ્યક્ત્વ ઉત્પન્ન થયું ત્યારે એ વરણને મારી મારી ફાડીને ખાતા હતા. એ વખતે મોઢામાં માંસના ટુકડા રહી ગયા હોય, પેટમાં થોડું માંસ ઉગ્યું હોય, હે બાહ્ય દ્રષ્ટિથી કોઈ રીતે બુદ્ધિ હાથ પાડે નહીં ને, માણસ ખાતા ખાતા સમય દર્શન થતું હશે ને અક્કલ સમય નહીં ને. પણ પ્રસિદ્ધ ઇતિહાસ છે મહાવીર સ્વામીનો, આ પ્રસિદ્ધ ઇતિહાસ છે. એવું જ ઇન્સિડન્ટ બને છે. એક બાજુથી એમને સિંહને ભૂખ લાગી છે, અમે હરણ છે, થપાટ મારે ગયું, હરણ તો પડી જાય એક થપાટે, સિંહની થપાટમાં તો કંઈ હાજુ રહીએ નહીં, ભૂખ લાગી હોય તો મારીને ખાડીને ખાવા માંડે. હું એક કુદરતી બનાવે એવો બન્યો છે, ઉપરથી ચારણ વૃદ્ધિધારી બે મુનિઓ છે, એને જોયો આ બધું દેખા આકાશમાંથી, આકાશ વિદ્યા હોય છે એને ચાલવાની, ઉપરથી જોયું અરે નીચે કોઈ સિંહ છે, એ ઘરણને ફાડી ખાય છે. બધી જ્ઞાનથી જોયું અરે આ તો અંતિમ શાસન નાયક ભગવાન મહાવીર સ્વામીનો જીવ છે, આ દશામાં છે, શરૂઆત નીચે ઉતરે છે, એને જોવે છે અને વિચારો ફરવા માંડે છે. સિંહના બહારની પરિસ્થિતિ તો એને કે હાથ મોઢું ધોવા જવાનું કઈ બસ બેસી નથી નહીં ત્યાં. એ સ્થિતિ સ્તબ્ધ થઈ જાય છે. મુનિઓને ભાષા આવડે છે, સંબોધન કરે છે કરુણાથી, સીધો વેદનામાં આવે છે, પહેલે પગે છે સીધો વેદનામાં આવે છે, આંસુને ધાર હાલી જાય છે. એ જ પરિસ્થિતિમાં ધોવાણ થઈ જાય છે, મલિનતાનું ધોવાણ થતું જાય છે. કેવો કેવા પરિણામો ખરી જાય છે કે કહેનારને ઓળખે છે, પહેલું સંકેત પ્રાપ્ત કરે છે. એ જ પરિસ્થિતિમાં સ્વરૂપને ઓળખીને બીજું સંકેત પ્રાપ્ત કરશે. ઉપદેશ ચાલુ છે, મણિરાજનો ઉપદેશ ચાલુ છે, નિર્વિકલ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એ જ સ્થિતિમાં અલ્પકાળમાં એ એમ સૂચવે છે કે જીવ હવળો પડે તો બહાર લાગે નહીં, મોઢું ધોવા જવું પડે નહીં, બહુ અલ્પકાળમાં ઘણું મોટું કામ કરી નાખે. એવો એક ઐતિહાસિક દ્રષ્ટાંત છે. અંતર્મુક્તા છે એ જોવાનો વિષય છે, એની માટે યોગ્યતા પણ અપેક્ષિત છે. એ યોગ્યતામાં આવે તો દેખાય ને દેખાય એટલે અંતર્મુક્ત થતા આવડી જાય. રોટલી વણતા જુઓ તો રોટલી વણતા ન આવડે, રોટલી વણવાની પ્રેક્ટિસ કરો તે બી આવડે. આયા તો ઈથી સહેલું છે, તમે રોટલી વણો છો એનાથી સહેલું છે. હે, તમે અંતર્મુક્ત જો જોઈ શકો તો તમે અંતર્મુક્ત થઈ શકો. એવું સત સરળ ને સુગમ છે, તો કળદેવ લીધું છે ને, સત સરળ ને સુગમ છે. એવું સત સરળ ને સુગમ છે પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. કેમ કે સતને કહેનાર સત જોઈએ, એ પ્રત્યક્ષ જોઈએ, ને એની પ્રાપ્તિનો યોગ ઘણો દુર્લભ છે. કહું તો પછી પોતાની યોગ્યતા તૈયાર કરવાની રહેશે, અને યોગ્યતાને પાત્રતા ઉપર તો આપણે વિષય ચાલે છે. વિષય રાખો, યોગ્યતાને પાત્રતા વિના તો જોવાનું બનવાનું નથી. અને એ વિષય આપણે ચાલે છે, મુખ્યપણે આપણો સ્વાધ્યાયનો વિષય જે છે, આપણે બીજો સબ્જેક્ટ લેતા નથી. સાંજે થોડો વોકિંગ માં ચર્ચા કરતા હતા બિરલભાઈ, આ ઘડીક માં પરિણામ, આમ ને ઘડીક માં પરિણામ. આમ પિયુષ ને થોડી ફરિયાદ હતી, ક્યારેક તો લાગી આવે છે કે આ કરી લેવું જોઈએ, અને વળી પાછા ક્યાંય ઘૂસી જઈએ છે, એને બીજો જ રસ આવે છે પાછો. આમ નામ ઘણા વખતથી હાલે છે પાછો, એનું દરેક થાય છે કે ઘણા વખતથી આમ નામ ક્યાં સુધી આમ નામ જ આવશે, કેમ કાંઈ આગળ વધારતું નથી, કેમ એક તરફી સ્પીડ આવતી નથી કાંઈ. હું પણ જે આપણે સિચ્યુએશન છે એનો ખ્યાલ નથી. એક વાત કરી કે તમે પૈસા કમાવા માટે બજારમાં જાઓ છો, તમારે અબજો રૂપિયા કમાવા છે, આ તમારો ટાર્ગેટ છે. પણ તમે અત્યાર સુધી દેવાળું કાઢી અને દેવામાં બેઠા છો, એ તમારી સિચ્યુએશન છે. તમારું કરજ ભરપાઈ થાય પછી મૂડી શરૂ થાય ને, પણ એ સિચ્યુએશનની ખબર ન હોય. થોડો સ્વાધ્યાય કરો, થોડા પરિણામ ઠીક ચાલે ને, તમને એમ લાગે કાંઈક સારું ચાલે છે કાંઈક, કેમ પણ પછી આગળ નથી વધારતો, પણ આગળ પાછળને તો કાંઈ ખબર નથી. એટલે જ્યારે સિચ્યુએશનની ખબર પડે કે આ બજારમાં આપણે માથે કરજ રાખીને બેઠા છીએ ને, બહુ મોટું કમાણી કરવાની આપણી આ લાઈન છે, તમારે થઈ શકે એવું પણ છે, લાઈન પણ એવી જ છે, અને એટલા માટે બરાબર લાઈનમાં ગોઠવણા છીએ, પણ હવે પરિસ્થિતિ ઘણી ખરાબ છે, એમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ છે. પેલું તો જ્યારે એ સિચ્યુએશનનો ખ્યાલ આવે કે આપણી ખરી પરિસ્થિતિ આ છે, ત્યારે જીવ એકદમ જોર કરે. શું કરે? ખૂબ જોર કરે કે મારે જેમ ત્યાં રાતની મહેનત કરે, પરિશ્રમ પૂરો કરે, અને બહાર નીકળવા માટે બાકી ન રાખે કામ કરવામાં, એમ અહીંયા પણ સરખાઈની લગ્ની લાગે તો કામ થાય, એવું છે. ઢીલો ઢતરી એનું કામ નહીં થાય, એમ છે. એટલે બરાબર આ પરિસ્થિતિનો આપણને પૂરો અંદાજ હોવો જોઈએ, અને પછી સરખાઈનો ઉપાડ આપવો જોઈએ. એના માટે તો જ કામ થાય. એક લયથી, એક લગ્નથી, એક નિષ્ઠાથી પાછળ પડી જાય, એક જ કામને પાછળ પડી જાય તો જ કામ થાય. પછી તો શું છે કે એની સિસ્ટમ જે સમજતા નથી એ ધ્યાનમાં ચડાવે છે લોકોને, બેસી જાઓ કરો ધ્યાન, અમે કઈ એમ બધું કરવા માંડો, એમ કઈ પત્તો ખાય નહીં, એમ અંતર્મુખતા આવે નહીં, કેમ કે બીજું બધું પડ્યું છે, ક્યાંથી ધ્યાન લાગવાનું હતું, ઘણું ધ્યાન લાગે, જ્ઞાન વિના ત્યાં ક્યાંય ધ્યાન તો હોય નહીં.
આપણે કહ્યું ને કે આ બુદ્ધિનો ખેલ છોડી બુદ્ધિ નો ખેલ છોડીને ભગુરા બનીને ગુરુ ના ચરણમાં બેસીને એમનું કયું કરવા માંડી જાય તો જલ્દી કામ થઈ જાય.
એમાં યોગ્યતા આપણે પ્રાપ્ત જલ્દી છે ને, એટલે એ વાત કૃપાળુદેવે લીધી છે. જ્ઞાનીનો માર્ગ ને જ્ઞાનીનો આશ્રય ને એ બધી વાતો મુખ્ય લેવાનું કારણ એ છે, એમાં પાત્રતા જલ્દી આવે છે. મોટા ભાગે બુદ્ધિ વાળા બુદ્ધિ ચલાવવા જતા ભૂલા પડ્યા છે, વિષય નથી જાતો. એક તો જીવને અનાદિની બહિર દ્રષ્ટિ છે, તો બાહ્ય દ્રષ્ટિથી બુદ્ધિ ચાલે તો તું ઊંધી દિશામાં ચાલી જાય ને. એવું છે, જયારે લગ્ન લાગશે ત્યારે ઘડિયાળનું જોવા નહીં રહ્યો. કેમ કે રાત્રે ઊંઘ આવશે ને, અને કેટલા વાગે સુધી ઊંઘ આવે એ ઘડિયાળ જોવાનું ધ્યાન જઈ નહીં નહીં જાય. પછી જ્યારે તમે તમારા સ્વરૂપની ખોજમાં લાગી જાઓ છો અને જડતું નથી, પછી એનો ટાઈમ બાઈમ કાંઈ હિસાબ નથી રહેતો. તમારો 50 લાખનો હીરો ખોવાઈ ગયો હોય હાથમાંથી પડી ગયો, પછી કેટલા ટાઈમ સુધી ગોતવું હોય એને, તો પછી ગોતવાને મૂકી દેવું. તો 5 થી 6 થી 7 ગોતવું એવું થોડું છે, મોડ એટલે ત્યાં સુધી ગોતવાનો છે. એમાં ટાઈમ પીરિયડની પાબંદી થોડી રહી છે. અને તમને હક પડે જ નહીં, તમે એવું નક્કી કરો તો ન નક્કી રહે નહીં, તમારો હક પડે જ નહીં. તો ગયો ક્યાં પણ મારા હાથમાંથી હમણાં અહીંયા પીડ્યો છે ને ક્યાં ગયો, અહીંથી કેમ જોડવાનું છે.
આત્મા ભગવાન ક્યાં છે, મને શું કરવું, એટલે એ દિવસ કરતા ઘણી ચેષ્ટા પછી પણ ખબર નહી, કઈ જરૂર નથી ઘરમાં, તો પણ ધ્યાન ઇધર ઉધર અને કશું ન કરીએ તો આપણા વગર સરસ ચાલે એમ છે, બધું તંત્ર બરાબર ચાલે છે, ક્યાંય જરૂર નથી આવું, એ બી પૂરેપૂરી ખબર છે, બધાને ખબર છે, તો પણ માથું એ અડધી કલાક યાદ રહે છે હું આત્મા છું અને મારે આ શરીર થી કઈ નથી કરવું, ભેદ કરવું છે, આ પાછું 15-20 મિનિટ ભૂલી જાય તો એટલું ભૂલી જાય, 1.5 કલાક યાદ નથી આવતું. એ દિવસ દરમિયાન નું આ મને ફિક્સ એક ઓલું નથી સમજ પડતી, અને સાંજ થતા થતા એટલું સરસ પોતાનામાં રેવાય છે, કઈ જ નહીં, ઊંઘમાં બી આખો ટાઈમ યાદ રહે છે, ભલે ઊંઘતા હોઈએ જાગતા હોય પણ એની અંદર એ સતત ચેતના રહે છે. દિવસ દરમિયાન કઈ જ માથાકૂટ નથી કરવી, નક્કી કરેલું છે તો પણ એમ થાય ઓલું કેમ રોયો, શું થયું, એને કઈ જ નથી થયું અને મને ખબર છે મારે નથી પૂછવાનું, તોય પૂછી જાય છે ઘણી, એટલે કઈ સમજ નથી પડતી કે ક્યાં ગોથા કહીએ છીએ, નથી.
પરિણામનો એક નિયમ બતાવું કે પરની સાવધાની જીવને સ્વરૂપમાં સાવધાન થવા
ન દે.
નાની પુરુષો સ્વરૂપમાં સાવધાન હોવાને લીધે પરમા ઉદાસ છે. જ્યારે સ્વરૂપની સાવધાનીનો અભાવ છે એટલે પરની સાવધાની અનાદિની જે ચાલુ છે ઉદયમાં, જીવ સાવધાન છે, આનું શું જરૂર કે વગર જરૂરનું જોયા વિના એની સાવધાની આવે છે, સંભાળ લેવાની વાત આવી જાય છે, અને એ પરિણામ સ્વરૂપમાં સાવધાન નહીં થવા દે. એટલે ટોટલી એનો ઇગ્નોર કર્યા વિના એ જ પરિભ્રમણનું કારણ છે. એમાં પરિભ્રમણના દુઃખો વિઝ્યુઅલાઇઝ થાય તો એ જીવ નુકસાનથી બચવાનો પ્રયત્નવાન છે હંમેશા. કોઈ જીવને નુકસાનમાં ઊભું નથી રહેવું, પણ નુકસાન ન સમજાય ત્યાં સુધી નુકસાનનો વેપાર કરે છે. નુકસાન સમજાય પાછળ હટી જાય, નુકસાનમાં કોઈ તૈયાર નથી, કોઈ પોતે હાથે કરે નુકસાન કરવા માંગતો નથી, નુકસાન સમજાતું નથી. એ પરિભ્રમણના કારણો છે. એટલી જરૂરિયાત ભાસી નથી, અને આ જે સાવધાની છે એ સાવધાનીની જરૂરિયાત ભાસી છે, એનો અભિપ્રાય નથી બદલાનો. અભિપ્રાયમાં એની જરૂરિયાત ભાસી છે, પછી આ બધું સમજ્યા પછી વૈચારિક સ્તરે એમ લાગે કે આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, પણ અભિપ્રાય તો પલટો નથી. અને અભિપ્રાય તો પરિભ્રમણની વેદના આવ્યા પહેલાં પલટવાનો શરૂ જ નહીં થાય. અભિપ્રાયની પલટના અહીંથી શરૂ થાય છે, પછી જુદા જુદા સ્ટેજે જુદા જુદા તબક્કે જુદા જુદા વિપરીત અભિપ્રાયો મટે છે, પણ સ્ટાર્ટિંગ એનો અહીંથી થાય છે. હા, અભિપ્રાય ફરતો જાય છે, ફરે છે. આ સંસાર કોઈ ભોગે હવે એ જોતો નથી, પેલો અભિપ્રાય ત્યાંથી ઊભો થાય છે. આ ચાર ગતિના દુઃખો કોઈ પણ ભોગે હવે જોતા નથી, એટ એની કોસ્ટ ન જોઈએ, ન જોઈએ એટલે ન જોઈએ, એમાંથી વેદના ઉપડે છે. અંદરથી જે વેદના ઉપડી હોય એ અભિપ્રાયને ખલાસ કરે છે, નહીં તો અભિપ્રાય મટે નહીં, પરિણામ મટે નહીં, અભિપ્રાયને મટે નહીં, એટલે અભિપ્રાય અનુસારના પરિણામ મટે જ નહીં. ન ઈચ્છો તો થઈ જાય, ન ઈચ્છો તો થઈ જાય, અને એનો ઉપાય જડે નહીં. કેમ આમ થાય છે, નથી ઈચ્છતા છતાં કેમ થાય છે, નથી ઈચ્છતા છતાં કેમ થાય છે, અભિપ્રાય તો ફેરવો નથી, થવાના જ. આ પરિસ્થિતિ છે, એનું સાયન્સ સમજાય તો વાંધો ન આવે. અભિપ્રાયનો બહુ મોટો રોલ છે પરિણામની ભૂમિકામાં, મેજર રોલ એનો છે.
સતત યાદ તો રહે છે કે હવે જન્મ નથી લેવો, હવે પરમાત્મા હવે જન્મ નથી લેવો મારે આ સંસારમાં, ઈ તો એમ યાદ ખૂબ રહે છે. પાછા કઈ હવે ઘરમાં હોઈએ તો આપણને એમ થાય કે આપણે ન કરીએ તો એ ચાલે, તો કઈ બંધ બારણા કરીને તો બેસી ન જવાનું. હાઉસવાઈફ ની એટલી ઝીણી મોટી આપણી ઓલી રહે છે કે બધું બરાબર ઘર ચાલી રહ્યું છે, તો સજ જોઈ લે કે ભાઈ શું રસોઈ આપણે જે બનાવી બનાવી દો, આપણે મોટા હોય તો પૂછવા આવે ના ભાઈ કયો ને કયો શું, તો આપણે કેવું પડે કે આપણે જરાક કોકનું જોઈએ બસ. પણ એમાં ઓલું નથી આવતું, ખબર
નથી પોતાપણાને લઈને કેટલી સાવધાની છે એ તપાસવાની છે, મારાપણાથી કેટલી સાવધાની છે. એ જ કાર્ય તમે મહેમાન થઈને કોઈના ઘરમાં જાઓ અને તમને પૂછે, પરિણામમાં ફરક પડે કે ન પડે? પોતાપણું મારી નાખે, મારું ઘર, મારો દીકરો, મારી વહુ, મારું મારી સામગ્રી, મારું બધી વસ્તુ વ્યવસ્થા મારી મારી નાખે છે. અને ભૂલ કેવડી મોટી છે ખબર છે? મનમાં 8 પાનસેરીની ભૂલ તો હોય, પણ 9 પાનસેરીની ભૂલ છે. આઠ પંચું 40 શેરનો મન થાય, એટલે 8 પાનસેરીની ભૂલ એટલે આખા મણની ભૂલ કહેવાય, પણ આ તો 9 પાનસેરીની ભૂલ છે. એક મણમાં 9 પંચું 45 શેરની ભૂલ છે, 40 શેરના મણમાં 45 શેરની ભૂલ છે. કેમ કે એ કોઈ જગ્યાએ આ આત્માના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી અસ્તિત્વ નથી, અને છતાં મારા પણ એને થાય છે.
બસ
હવે જે કરવું છે ને નથી થતું એની સામે બળવો કેટલો પોકારે છે તમારા હાથમાં, એટલું જોવાનું, એ જ કરવાનું છે. ઘરમાં આપણું ધાર્યું ન થાય તો પિત્તો જાય કે ન જાય, આપણે નોકરને વાત કરી દઉં ભાઈ આ કામ આ રીતે કર્યું પતાવજે, એને બીજી રીતે કર્યું નુકસાન કર્યું, એને પોતાની રીતે કર્યું કીધા પ્રમાણે ન કર્યું બીજી રીતે કર્યું કર્યું નુકસાન. બીજું ભાઈ તું આ બલ્બ ઉતારવાનો છે, ઓફ થઈ ગયો, ફ્યુઝ ગયો છે, પણ આ નીચે કાચના કવાટમાં બધું પ્રોફ કરી મૂકી છે ને એને તું વજન નહીં દેતો, બધું નીચે આવી જશે, કેબલ લઈને ઉપર ચડજે અને પણ એને વજન દીધું ક્રોકરીના ભૂકા. એક બલ્બ ઉતારવા જતા આખો કાચનો કબાટ કર્યો ખલાસ, અને કીધું તું ને કામ નહીં કરવાનું, આમ કરવાથી આમ થશે, કેમ થાય આમ કર્યું. ધાર્યું ન થાય, આપણે ઈચ્છીએ એ પ્રમાણે ન થાય ને નુકસાન થાય તો એની પાછળ આપણને કેટલું જોરથી પરિણામ આવે છે. એમ અહીંયા આટલું મોટું નુકસાન ચાલુ છે, પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો આપણે બંધ કરી નાખીએ, આ તો ઘીનો નળ ખુલ્લો રહી ગયો છે, કેટલું નુકસાન જાય, એટલું મોટું નુકસાન જાય, છતાં આપણને એની સામે બળાપો ન આવે અને એની વેદના ન આવે તો આપણને એ કામનું મૂલ્યાંકન તો છે જ નહીં, વાત નથી થઈ ગઈ, મૂલ્યાંકન છે જ નહીં. સ્વાધ્યાય સત્સંગ એના માટે છે કે આ મૂલ્યાંકન એકવાર જો બરાબર આવી જાય ને સમજાઈ જાય તો પરિણામ આવવું પડે સહજપણે, પછી ખેંચી તાણીને કરવું ન પડે, યાદ રાખવું ન પડે, પછી ભૂલવું હોય તો ભૂલાય નહીં. ઘરમાં કોઈ મરી ગયું હોય તો ભૂલી જવાય છે કે ભાઈ આ અડધી કલાક પછી આપણે આ યાદ કરવું પડશે, ન યાદ કરવું હોય તો સામેથી યાદ આવે, ફરી ફરીને યાદ આવે, કેમ કે નુકસાન મોટું થઈ ગયું છે. માણસ જેવું માણસ ઘરમાંથી ચાલી ગયો શું એમ, આ વસ્તુ સહજ, એટલી સહજતાની વસ્તુ છે અને ભૂલવાનો યાદ કરવાનો આમનો વિષય નથી. એવો અલૌકિક ને લોકોત્તર વિષય છે, એટલો બધો કિંમતી, એટલો બધો એક અપૂર્વ વિષય છે. આ કોરી પાટી હોય તો એને સાંભળતા ચોંટ લાગે, ને એવી ચોંટ લાગે એ ચોંટ કોઈ દિવસ જાય નહીં એને, એવો વિષય છે, બહુ ચોંટ લાગે એવો વિષય. હે આવું છે, હું એક એવી જગ્યાએ આવીને ઊભો છું કે મારું શાશ્વત કલ્યાણ થઈ જાય, જો બરાબર તકને સંભાળી લઉં તો, અને મૂર્ખામી કરીને આ તક ખોઈ નાખું તો ચાર ગતિની ઊંડી ખીણ એટલી છે ક્યાં ગયો એનો પત્તો નહીં લાગે, એવી ઊંડી ખીણ છે. સિચ્યુએશનનો ખ્યાલ આવે પછી યાદ નહીં કરવું પડે, ચોટ લાગશે ને પરિણામ ઓટોમેટિક ચાલશે.
શિકા વચના
અંતર્મુખ થવાની જે જિજ્ઞાસા વાળો પ્રશ્ન છે ને, એ પ્રશ્નના સ્થાનમાં જિજ્ઞાસાના સ્થાનમાં બહુ સારી જિજ્ઞાસાનો પ્રશ્ન છે. પણ એ બહુ સારી જિજ્ઞાસા ક્યારે કે અંતર્મુખ ન થવાય ત્યાં સુધી એની પાછળ પડી જઈએ. એક જાતનો નવો અજંપો શરૂ થાય એવી જિજ્ઞાસા હોવી જોઈએ. પછી વાંધો નહીં આવે, એ અજંપો યોગ્યતાને લઈ આવશે અને અંતર્મુખતાને જોવાની યોગ્યતા લઈ આવશે. જો અજંપો ન આવે તો એ જિજ્ઞાસા જિજ્ઞાસાના સ્થાનમાં બરાબર નહોતી. આવી એક જિજ્ઞાસા થયેલી આપણા દ્રષ્ટાંતથી હસ્તિમલજીનો. હસ્તિમલજીને દોઢેક દોઢેક બે વર્ષ પહેલા હૈદરાબાદમાં પહેલું વહેલું મળવાનું થયું. આ લોકો લઈ ગયા આપણા બદામી બેનને, દેવચંદભાઈને, એ લોકો હૈદરાબાદવાળા આપણા મુમુખ છે. એ ભાઈ સ્થાનક વાસીના મુખ્ય માણસ છે, બહુ પાવરફુલ માણસ છે. 30 વર્ષથી પગમાં બૂટ ચંપલ પહેરતા નથી. કરોડોપતિ માણસ છે છતાં એને 27 વર્ષની નાયા નથી. સ્થાનક વાસી છે ને, મને ત્યાં સુધી ન નાય તો 27 વર્ષની નથી નાયા. અને અમને કોઈ એમ કીધેલું એને તો તમારે 41 વર્ષનું છે, વધારે નથી. એટલે બધી વ્યવસ્થા કરી નાખી, વહીવટ મોટો હોય એટલે વ્યવસ્થા એટલા માટે કરી કે એને કોઈ હેરાન ન કરે, પૂછવા ન આવે. પણ કોઈને 10 રૂપિયા જોતા, 1 લાખ રૂપિયા જોતા એને કોઈ પૂછવા ન આવે. વ્યવસ્થા કરી અને ઘર છોડી 7 માળનું બિલ્ડિંગ એનું કલકત્તામાં સિકંદરાબાદમાં પોતાનું બિલ્ડિંગ છે 7 માળનું. નીચે શોરૂમ છે જ્વેલરીનો, એ ઉપર રહે છે. અને માણસો ઉપરના માળમાં ત્યાં જેને પેઢીમાં જે નોકરી કરતા હોય એને બીજા ઘરના કામમાં માણસોને સુવા માટે એકાદ માળ રાખી દીધું છે. એ બધી વ્યવસ્થા કરી છે બધી છોડી અને ઉપાશ્રયમાં બેસી ગયા. ઘરે જવું જ નથી, હું મારા આત્માનું કલ્યાણ કરી લેવું. એવી પરિસ્થિતિમાં મને લઈ ગયા હતા ત્યાં. એ પ્રશ્ન પણ આ જ કર્યો છે, આ બેને કર્યો, પદ્મિની બેન જે પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન એને કર્યો. જુઓ ભાઈ, હું તમારા દિગંબર સાધુઓને મળી આવ્યો છું, મારા સ્વતા મારા સ્થાનકવાસીના સ્વતાંબરના સાધુઓને મળ્યો છું, ત્યાગીઓને મળ્યો છું, વિદ્વાનોને મળ્યો છું. તમારું સાહિત્ય ઢગલાબંધ વાંચી નાખ્યું છે. જો આ સામે ઢગલો પીડ્યો એ બધા જયપુરથી નીકળેલા શાસ્ત્રનો છે, સાહિત્યનો. અને હું નિવૃત્ત છું, બીજું કાંઈ કામ કરતો નથી. બધાને પૂછું છું જેને મળું એનો. પણ સાચી વાત કહું, મને એક વાત ક્યાંય નથી મળતી. અંતર્મુખ કેમ થવું એ વાત કોઈ સમજાવતું નથી, એવી વાત કોઈ કરતું નથી, ને એ મને ક્યાંની સમજણ કોઈ આપતું નથી. મારે આ વસ્તુ જોઈએ છે. એ વિષય ઉપર તે દિવસે મેં 1.5 કલાક ચર્ચા કરી, પણ કોઈ વાત એમને પલ્લે પડી નહીં. કેમ કે એ વાતને સમજવાની યોગ્યતા નથી એમને. એટલે એને એમ થયું કે કાંઈક છે આયા. એટલે ભલે એમને સંગ ચાલુ રાખ્યો. સિકંદરાબાદમાં શિબિર કરી, આબુમાં શિબિર કરી, આપણે અમેરિકા ગયા કે હું ત્યાં આવું તો ત્યાં આવ્યા, ઇંગ્લેન્ડ અમેરિકા આવ્યા, શું સરવાળે છૂટી ગયો. શું સ્વાધ્યાયમાં ધ્યાન આપે ને, સ્વાધ્યાયમાં ઊંઘી જતા હતા, ધોકા ખાતા હતા, અને સ્વાધ્યાય ન હોય ત્યારે સામાયિક ને બીજું ત્રીજું લઈને બેસી જાય, હા ધ્યાન કરવા બેસી જાય, સામાયિક લઈને બેસી જાય. એમ કરાય કે ન કરાય એ કઈ પૂછે નહીં, જૂની પકડ છોડે નહીં, અને ખરી સમજવાની વાતો આવે ત્યારે ધોકા ખાતા હોય, ધ્યાન આપી શકે નહીં. શરીરની શક્તિની તો જે મર્યાદા છે, મર્યાદામાં શરીર કામ કરવાનું છે, એ કાંઈ સમજે નહીં, પોતાની શરીર શક્તિની મર્યાદા સમજે નહીં. આપણે કંઈક તમે કેમ ઝોકા ખાશો કે નાના, હું તો જાગતો હોઉં છું, કે મારું ધ્યાન તો સાંભળવા મહત્વનું નથી, પૂછો તો કંઈ ખબર હોય નહીં. તો એ જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાના સ્થાનમાં નહોતી, નહીતર પાછળ પડી જાય માણસ, એને લીધે છૂટકો કરે, એને જમ પડે જ નહીં. આ તો પ્રશ્નો પૂછ્યો ને જવાબ મળ્યો, સમજાણું ન સમજાણું, ચડી ગયા પાછા બીજારે વાળે, એ જિજ્ઞાસા જિજ્ઞાસાના સ્થાનમાં નથી. એમ આ જ પ્રશ્ન એમણે કર્યો કે આ વિશે કોઈ સમજાવતું નથી. ઘણી ચર્ચા ચાલી વેદ્ય વેદક ભાવની, વિધિની, બીજી મેં કીધું આને બધું વાંચ્યું છે તો આને સમજાશે, કાંઈ કાંઈ સમજતા નહોતા. શું તો શિબિર કરી, શિબિરમાં ક્રમનો વિષય ખૂબ લીધો, પાત્રતાનો વિષય ખૂબ લીધો, પણ એનું ધ્યાન કાંઈ હોય નહીં. ભાષણ કરવાનું ખૂબ મન થાય, તો પોતે જ કે જ્યાં જ્યાં દર્શન ખોખલું હોય ત્યાં પ્રદર્શન કરવાનું મન થાય. પોતે જ પ્રદર્શન કરે, પાછું બોલવા જોઈએ, બધાને સંબોધન કરે. ભાઈ આપણે હજી તો આપણે હજી સમજવાના તૈયારી વાળા સમજાવવા ક્યાં જવું બધીને, પણ રસ બધો બહારના કામનો ખરો ને. હવે તો પછી ઇલેક્શનમાં આવે તો ઉભા રહ્યા છે, અને પછી પછી એને પ્રમુખ થવું છે બધાના સંસ્થાઓના, પ્રમુખ માટે ઇલેક્શનના. પહેલાં બધે એ મળ્યા ત્યારે બધે જ રાજીનામું આપી દીધું, મને કેમ બધે રાજીનામાં લખી નાખ્યા છે, તો ક્યાંય મારે રહેવું નથી, મારે એક જ કામ કરવું છે, એ બધું ભૂલી ગયા. હવે પાછા ઉમેદવારી નોંધાવીને ઇલેક્શનમાં પડ્યા, બધું ફરી ગયું, સંઘ છૂટી ગયો. ઉમર થઈ ગયો એક બાજુથી, બીજી બાજુથી પ્રમુખ થવાની હોશ હોય, કેવી કામ કરે પોતાનું. પહેલી શિબિર કરી ત્યારે કે બીજી શિબિર કરવી છે, બધું રિયો ધરાવે. કુતૂહલ વૃત્તિથી જિજ્ઞાસા થાય અને જરૂરિયાત ભાષીને જિજ્ઞાસા થાય, બેમાં ફેર છે. એ કુતૂહલ વૃત્તિમાં મેં બહુ બધે ફેર્યો, બહુ ફેર્યો, પણ આ વસ્તુ કાંઈ મળતી નથી. એના ઉપર પોતે આગળ લખે છે સંભાગભાઈ કે આ જવાબ ઉપરથી થોડો પ્રશ્ન ઉત્તર થશે કે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ, જે વર્તમાન કાળના જ્ઞાનીને માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, તેને લીધે આ સંસારી જીવ કરે છે, અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. કેમ કે પૂર્વકાળના જ્ઞાની એને ભૂલ બતાવવા કોઈ આવી શકવાના નથી, વળી જેટલા જ્ઞાની પુરુષ દુનિયામાં થઈ ગયા છે તે બધાએ કહ્યું છે કે પ્રગટ જ્ઞાની વિના કલ્યાણ નહીં, તે જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી. સાપ ઘરમાં નીકળે ત્યારે પકડીને બહાર મૂકી આવે, અને જ્યાં રાપડો હોય ત્યાં પૂજવા જાય ત્યાં ઘીનો દીવો કરી આવે. ઘરમાં નીકળે ત્યારે હાંસો લે, લાકડી લે, અને એનો રાપડો હોય ત્યાં ઘીનો દીવો કરે અને ફૂલ મૂકી આવે. પણ ઘેર બેઠા આવે ત્યારે કોઈ પૂજ્યો નહીં. વળી કાળાંશ ઋષિ એટલે કેશી અણગાર પારસનાથના શિષ્ય મહાવિદ્વાન, તેની ચર્ચા થઈ છે. છેવટે પ્રગટ અવતાર મહાવીર સ્વામીના શિષ્ય થવું પડ્યું, અને કેટલા કાળમાં અનંતકાળે જોગ બન્યો છે તે સંસારી જીવ વિચાર કરતા નથી. કેટલા અનંતકાળે આ યોગ બન્યો છે એનો વિચાર કરતા નથી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષો બધાએ પોકારી પોકારીને કહી ગયા છે, ગમે તો આજ, ગમે તો સો ભવે, ને ગમે તો અનંત ભવે, જ્યારે પ્રગટ જ્ઞાની સમીપમાં થશો ત્યારે તમારું જન્મ મરણ ટળશે. અને પૂર્વ જ્ઞાની થઈ ગયા છે તે જેમ આપણે મનુષ્ય દેખાઈએ છીએ તેવા દેખાવમાં હતા, બાકી તને જણાવવાવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા, માટે શાસ્ત્રની અનેક જાતની વાતો સાંભળી તમે ભૂલોમાં, અને તમારે જન્મ મરણ છોડવા હોય તો આ અવસર છે. ફરી ફરી આવો અવસર, આવતો આવવો નથી, સુગમ ઉપાય બીજો કોઈ નથી. બધા જ્ઞાની પુરુષ કહી ગયા છે તેમ કહું છું. પછી તમારી મરજી હોય તે પ્રમાણે ચડો, જે તે રસ્તે ચડો, પણ આ વાત અપૂર્વ છે, વારંવાર વિચારવા જેવી છે, તો મુમુક્ષુ જીવ હશે તે વિચારશે. એમ પોતાના વિચારો એમણે લખ્યા છે. કૃપાળુદેવને એ ખ્યાલ હતો કે વર્તમાન જ્ઞાની ઉપર સુભાષભાઈનું વજન પણ બહુ સારું યથાર્થ છે. આટલા દિવસ તો વિજોગનું દુઃખ ઘણું લાગ્યું, લાગતું નહીં. આટલા દિવસ એટલે તમને મળ્યો ત્યારથી અત્યાર સુધીમાં એટલું બધું દુઃખ લાગતું નહીં, પણ હવે આટલું બધું વિજોગનું દુઃખ વેદાય છે કે લખ્યું જાતું નથી. જુઓ, આ વેદના વિયોગની ઉપડી છે, અને હવે ક્યારે વિજોગ માટે તે કલ્પી શકાતું નથી. અષાઢ માસ પછી સમાગમનો જોગ, દર્શનનો લાભ થશે એમ મનમાં રહ્યા કરતું. તેમાં સાંભળવામાં આવ્યું કે ગરમ કાપડની દુકાન રેવા શંકરભાઈ કરે છે, તો તે ઉપાધિ વધારી છે એમ બીજા માણસોને લાગે, અને નિવૃત્તિ ક્યારે લેશે એવું ધંધો વધારતા જતા હતા ભાગીદારો, અને ક્યારે જગતના જીવનનું કલ્યાણ કરશે એમ કેટલાક માણસના મનમાં રહ્યા કરતું હશે. પોતાની વાત કેટલાક માણસના મનમાંની વાત કરે છે. કેટલાક રાહ જોઈ બેઠા છે કે ક્યારે આપ નિવૃત્તિ લ્યો અને અમને કંઈક લાભ થાય. આપ તો સંસારમાં છો તો પણ વિતરાગ છો, શું કેવી રીતે જોડે છે? દુકાન બીજી વધારે છે તો પછી બીજો શંકા નથી પડતી કે તમે શું કરવા દુકાન વધારે ગરમ કપડાની. આપ તો સંસારમાં છો પણ વિતરાગ છો, પણ જગતના જીવના કલ્યાણ અર્થે જેમ ઠીક થાય તેમ વિચાર હવે થોડા વખતમાં થાય તો સારું, એટલે નિવૃત્તિ લ્યો, નિવૃત્તિનો તમને થાય તો સારું એમ કે. બોધ સ્વરૂપ જેને કહીએ છીએ તે પુરુષ બોધ આપી શકવાની શક્તિ હોય તેને કહીએ કે જેટલા જ્ઞાની થયા તેટલા બોધ સ્વરૂપ કહેવાય, તે લખવા મરજી હોય તો લખશો. આ કાળમાં જે જ્ઞાની વિશેની વિગત લખી છે તે બરાબર બેસતા લખાણ કરવાની મારામાં સત્તા નથી, સત્તા એટલે યોગ્યતા નથી. તો જો આપને ઠીક લાગતું હોય તો માણસ સમજી શકે એવા આકારમાં એક કાગળ લખી અહીં અગર ખંભાત આપ બીડો તો ચોપડીમાં છપાય, અને આ વાત ચોપડીમાં છાપા જેવી છે. એમને પણ બહુ રહેતું હતું કે તમે પ્રભાવ ના કરો અને તમારી વાતોના પુસ્તકો છપાવી એમ. પ્રથમ કાગળોમાં આ વાત આપણે દર્શાવીએ છીએ તો ભલે, પણ વારંવાર આવું બેસ આપવો જોઈએ, જેમ આપની મરજી હોય તેમ કરશો. ગોસળિયાની નિશ્ચય ઉપર વૃત્તિ ઘણી છે અને પોતે કેવળી છે એમ પોતાને માન્યતાનો કેફ હશે ગોસળિયાને, તો તેના આત્માની તેને ખબર, તેને માટે કાંઈ નથી. પણ શુદ્ધ વ્યવહારની વાતને પણ જો ખંડન થતો હોય તો કરવો એવી વાણી નિશ્ચયના ઘરની કાંઈ માણસને ભ્રાંતિ પાડે, માંડ કરી માર્ગાનુસારી થતો હોય તો પણ પડી જાય. આ બાબત હંમેશા હું કહું છું કે બાળજીવ પાસે આવી વાણી બોલી ભ્રાંતિમાં ન પાડો, પણ તેનો જીવ રહે નહીં તો ઉદય ભાવ કદી તેને વિચારથી ઉલટું કાંઈક, ઉદય ભાવ કદી તેના વિચારથી ઉલટું કાંઈક કંઈ આપ લખો તો તે માને તેવો ભરોસો નથી. એ તમારું માને એમ નથી, એમ કે નિશ્ચયની વાતો બહુ કરતા હશે જેની તેની ભાઈ આમાં યોગ્યતા જોઈ આવી. ત્યાં સુધી કેવળ જ્ઞાનનો પોતે નિશ્ચય કર્યો એવું તેના મનને છે. બાકી ઊંચી વાત ખોટી નથી, કેવળનું તો હોય તે ખરું, પણ આજના કાળના પામર જીવ છે તે માર્ગ અનુસારી પણ થયા નથી. તો શુદ્ધ વ્યવહાર પામે તે માર્ગ અનુસારી માર્ગાનુસારી થાય અને ધીમે ધીમે ઊંચા આવે. પાધરું આત્મ સ્વરૂપ નિશ્ચય છે તે કોણ જાણી શકે આમ શકે આમ છે. બાકી કોઈ પ્રકારે તે ગોસળિયાથી દ્વેષ નથી, તેમ તેવા નિશ્ચયના વચનને હાનિ કરતા નથી. પણ જે દરજ્જાનો માણસ હોય તે જે દરજ્જાની વાત થતી હોય તો કોઈ માણસનું મન ડોળાય નહીં. નિશ્ચયની વાત કરીને શુદ્ધ વ્યવહારની વાત બતાવવી જોઈએ, પણ તેમની વાણી ખરવાનો ઉદય હશે, બોલવાનો ઉદય હશે તો શું કરવું એ છે જાણવા લીખું છે. કામ સેવા ફરમાવશો ભાઈ શ્રી રેવાશંકરભાઈ તથા માકુભાઈને ઘટાડત સંભળાવશો. કેવળી અરીવય એટલે ઇરિયાભાઈ ક્રિયા કરે કે નહીં, ગોસળિયા તથા લહેરાભાઈ તથા મગન તથા લાલચંદ તથા ત્રંબકલાલ તથા દેવચંદ તથા મણિ વગેરે સર્વેને પ્રતિ નમસ્કાર વાંચશોજી, એમ ભાઈ રેવાશંકરભાઈ તથા માકુભાઈને પ્રણામ પહોંચે. લિખિત અને આ સેવક સૌભાગના દંડવત નમસ્કાર સ્વીકારશોજી. જુદી જુદી વાતો લખી છે, બધા પત્રો આમાં નથી ને એટલે એમને વળતો પત્રાંક આમ છે આમ છે લખ્યું છે, પણ ટુ ધી પોઈન્ટ એમાં કાંઈ વાત નથી એવી. એક વર્ષ પહેલા વિયોગ નિવેદનાનો વિષય આવ્યો છે. પછી પોતે મુંબઈથી વેવાણીએ ગયા છે અને ખબર નથી આપી કે અહીંયાથી પસાર થયા હતા. એટલે મને હજુ હંમેશા તાવ આવે છે, દુકાને ચાલીને જઈએ તેવી શક્તિ રહેતી નથી, દિવસે દિવસે શક્તિ ઘટતી જાય છે, ઉપાય લાગુ પડતો નથી. માટે સેવકની હાલત જાણીને એક દિવસ દર્શન દેવા પધાર્યા હોત તો મનમાં કેટલો આનંદ ઉપજત. તેમજ હર વખત આપ પધારો છો ત્યારે ખબર અગાઉ આપો છો, આ ફેરા ખબર આપીને તો આપને જેમ ઠીક લાગ્યું હશે તેમ કર્યું હશે. હવે મારી વિનંતી ગરીબની એટલી છે કે તાવ ઘણા દિવસથી આવે છે, ઉતરતો નથી, ત્યારે કદી છેવટનો આ તાવ હોય તો આપના દર્શન થયા હોય તો કેટલોક સંતોષ, તેમજ ઘરના માણસ દોશી વગેરે સર્વેને દર્શનની ઘણી અપેક્ષા રહે છે. તો હવે આપ ભવાનીએથી પધારો ત્યારે સાયલે થઈ જવું અને આપ મરજી પ્રમાણે રોકાજો, પણ એટલી મહેરબાની દયા લાવીને કરશો. પછીના પત્રમાં એમ જ્યારે ત્યાંથી ત્યાં નીકળવાનું થાય ત્યારે મહેરબાની કરીને અહીં ઉતરવો, આપને કોઈ જાતની ઉપાધિ થવા દેશું નહીં, મરજી પ્રમાણે સ્થિરતા કરજો. બધાને દર્શનની તાણ રહે છે. ઘણી વિનંતી કરી, મોરબીથી અહીં પધારશો એમ આશા હતી, પણ વવાણિયા પધાર્યા, મોરબીથી અહીં સાયલા ન આવ્યા, વવાણિયા પધાર્યા, તો આપ જેમ આપને ઠીક લાગ્યું હશે તેમ કર્યું હશે. પરમેશ્વર છે તે દીન દયાળ કહેવાય છે, પણ તેમ જણાતું નથી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થાય. માટે જેને રાગ દ્વેષ કપાયા છે તેને દયા મૈયા શાની હોય? એટલે તમે કે દયા કરતા નથી અમારા ઉપર અહીં આવવાની. કોણ માર્યા છે લોકો? આપ તો પરમેશ્વર છો, એટલે દીન દયાળ કહેવાય છે, પણ આમાં તો એવું કઈ લાગતું નથી. બાકી તો મોટા છો એટલે સૌ પરમેશ્વર ને આપને ઉપમા આપે છે, બાકી અમને એવું લાગતું નથી એમ કે